એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યની એક એમ કે બહુ જાણીતી પણ એટલી જ વિશિષ્ટ કવિતા કન્યા વિદાય પર વાત કરવાના છીએ. એના કવિ છે અનિલ જોશી, અને ખાસ તો આ કવિતા પર આપણા એક બહુ જ સમર્થ વિવેચક જયંત કોઠારીએ જે વિશ્લેષણ કર્યું છે એની ઊંડાણમાં ઉતરીશું.
હા, બરાબર.
આપણી પાસે જયંત કોઠારીનો એ લેખ ઉપલબ્ધ છે જેમાં એમણે અનિલ જોશીની આ કવિતા કઈ રીતે નોખી પડે છે, એની નવીનતા શું છે અને એની પાછળ કવિનું જે ભાષા સાથેનું કામ છે એના પર સુંદર પ્રકાશ પાડ્યો છે. તો આજની આપણી આ વાતચીતનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે કન્યા વિદાય જેવી આપણે સૌ જાણીએ છે ખૂબ પરિચિત ભાવસ્થિતિ છે, પરંપરાગત છે,
વર્ષોથી લખાતું આવ્યું છે,
બરાબર. તો એને અનિલ જોશીએ કઈ રીતે એકદમ તાજી અનોખી અભિવ્યક્તિ આપી અને પછી જયંત કોઠારી એ અભિવ્યક્તિના રહસ્યને એમ કે કેવી રીતે ખોલી આપે છે. કદાચ મુખ્ય વાત એ પણ છે કે કોઠારી આપણને એ શીખવે છે કે પરિચિત ભાવને પણ નવા સંદર્ભમાં જોવા માટે ભાષાના ઊંડાણમાં કઈ રીતે ઉતરવું પડે, એની ચાવી ક્યાં છે એ સમજાવે છે.
આપે જયંત કોઠારીનો ઉલ્લેખ કર્યો, એમના વિશે એક રસપ્રદ વાત છે. એમના પોતાના જ કહેવા મુજબ આધુનિક કવિતા સાથે એમનો શરૂઆતનો સંબંધ બહુ ગાઢ નહોતો.
અચ્છા.
હા, પણ પછી બન્યું એવું કે એમના અધ્યાપન કાર્ય દરમિયાન એમને અનિલ જોશીનો કાવ્ય સંગ્રહ કદાચ એના પર કામ કરવાનું આવ્યું, અને આ જ વખતે એ પ્રક્રિયામાં તેઓ ખાસ કરીને કન્યા વિદાય કવિતાના ઊંડાણમાં ઉતર્યા. એમને એમાં કંઈક વિશેષ લાગ્યું. કોઠારી એ પણ નોંધે છે, એ સમયે ઘણા અધ્યાપકો હતા જેમને આધુનિક કવિતામાં રસ હતો, ક્યારેક પોતે પણ લખતા.
હા,
એમને પણ અનિલ જોશીની કવિતા અને ખાસ કરીને કદાચ સંગ્રહની રચનાઓ વિદ્યાર્થીઓને સમજાવી થોડી એમ કહીએ કે જટિલ લાગતી હતી,
બરાબર.
અને જે શરૂઆતના વિવેચનો આવેલા એ કોઠારીને કવિતાના મૂળ મર્મ સુધી પહોંચાડવામાં એમ કે અપૂરતા લાગ્યા. એમને લાગ્યું કે કાં તો બહુ ઉપરછલી વાતો થતી હતી અથવા તો ક્યારેક વિવેચનની ભાષા જ કવિતા કરતાં અઘરી બની જતી હતી.
હા, એવું બને ક્યારેક. તો પછી કોઠારીજી આ કવિતાને કઈ જુદી નજરથી જુએ છે? મારો મતલબ, કન્યા વિદાયનો વિષય તો એટલો બધો જૂનો અને જાણીતો છે, આપણે ત્યાં કાલિદાસના શાકુંતલથી શરૂ કરીને,
હા, શકુંતલાની વિદાય
પછી કવિ બોટાદકરની રચનાઓ, એક લાંબી પરંપરા છે. તો અનિલ જોશીની કવિતામાં એમને એવું શું નવું દેખાયું જે પહેલાં નહોતું કહેવાયું?
બસ આ જ સવાલ એ જ કોઠારીના વિશ્લેષણના કેન્દ્રમાં છે. તેઓ બહુ ભારપૂર્વક કહે છે કે અનિલ જોશીની કન્યા વિદાય છે ને, એ પરંપરાગત કન્યા વિદાય ગીતોથી સાવ જ મૂળભૂત રીતે જ અલગ પડે છે.
કઈ રીતે?
જો તમે કાલિદાસના શાકુંતલનો ચોથો અંક યાદ કરો કે પછી બોટાદકરની રચનાઓ જુઓ, ત્યાં શું છે? ત્યાં લાગણીઓની સીધી રજૂઆત છે.
હા, પાત્રો બોલે છે,
એ આપણી સામે જ આવીને પોતાના મનની વાત, પોતાના ભાવો રજૂ કરે છે. પણ અનિલ જોશીની કવિતામાં આ બધું જ ગેરહાજર છે.
અચ્છા.
કોઈ પાત્ર સીધું બોલતું નથી, લાગણીઓનું સીધું કથન જ નથી. કોઠારીનો મુખ્ય તર્ક એ છે કે આ કવિતાની ખરી નવીનતા એની તાકાત, એની પરોક્ષ નિરૂપણ પદ્ધતિમાં છે. અહીં કવિ ભાવને સીધો નથી કહેતા, પણ વસ્તુઓ, પદાર્થો, ચિત્રકલ્પો દ્વારા એને વ્યક્ત કરે છે.
રસપ્રદ.
અને આ પરોક્ષતા લાવવા માટે, એને સિદ્ધ કરવા માટે કવિ જે મુખ્ય શાસ્ત્રીય સાધનનો ઉપયોગ કરે છે તે છે લક્ષણા. જાણે આખું કાવ્ય જ લક્ષણાના તાંતણે બંધાયું છે.
બરાબર. તો આ લક્ષણા એ શું છે અને કોઠારી એને કઈ રીતે સમજાવે છે એની આપણે હવે વિગતે વાત કરીએ. સાવ સાદા શબ્દોમાં લક્ષણા એટલે શું?
સાદી ભાષામાં કહેવું હોય તો લક્ષણા એટલે શબ્દનો જે પહેલો સીધો મુખ્ય અર્થ હોય ને, આપણે શાસ્ત્રમાં એને અભિધા કે મુખ્ય અર્થ કહીએ,
હા,
એ મુખ્ય અર્થને બદલે તેની સાથે કોઈક રીતે જોડાયેલો બીજો ગર્ભિત અર્થ પકડવો. જેમ કે કવિતામાં જ્યારે આવે કેસરિયાળો સાફો, ત્યારે એનો અર્થ ખાલી માથે બાંધવાનો સાફો એટલો જ નથી લેતા આપણે, પણ એ સાફો પહેરનાર, એનાથી શોભતો વરરાજા, એવો ગર્ભિત અર્થ લઈએ છીએ.
બરાબર.
એવી જ રીતે કાવ્યના અંતે જે દીવડો આવે છે એ ખાલી દીવો નથી, પણ એ દીવો હાથમાં લઈને ઉભેલી માનો સંકેત બની જાય છે. કોઠારી આ સમજાવવા સંસ્કૃત કાવ્યશાસ્ત્રના જે પારિભાષિક શબ્દો છે, જેમ કે ઉપાદાન લક્ષણા અને લક્ષણ લક્ષણા, એનો આધાર પણ લે છે. ઉપાદાન એટલે જ્યાં મુખ્ય અર્થ સાથે ગૌણ અર્થ ઉમેરાય, અને લક્ષણ લક્ષણા એટલે જ્યાં મુખ્ય અર્થ લગભગ છૂટી જાય અને ખાલી લાક્ષણિક અર્થ જ રહે.
અચ્છા,
પણ કોઠારી અહીં એક બહુ જ મહત્વની વાત પર ભાર મૂકે છે. એમનું કહેવું છે કે કવિતા વાંચીને ખાલી ઓહ અહીં લક્ષણા છે એવું ઓળખી કાઢવું કે લેબલ ચોંટાડી દેવું એ પૂરતું નથી.
હા, એ તો ખાલી ઓળખ થઈ.
બરાબર. ખરી કસોટી તો એ સમજવામાં છે કે કવિએ લક્ષણા વાપરી શા માટે, એના દ્વારા કવિ કયો ખાસ ભાવ, કઈ ધ્વનિ, કઈ વ્યંજના ઊભી કરવા માંગે છે. લક્ષણા તો એમ સમજો કે એક રસ્તો છે. એ રસ્તે ચાલીને કાવ્યના હૃદય સુધી, એના મર્મ સુધી પહોંચવું એ જ વિશ્લેષણનો સાચો હેતુ છે.
ખૂબ સરસ રીતે સમજાવ્યું. ચાલો ત્યારે હવે કવિતાની પંક્તિઓ લઈએ અને કોઠારીના વિશ્લેષણથી સમજીએ કે આ લક્ષણા ખરેખર કામ કઈ રીતે કરે છે, ભાવને કઈ રીતે પ્રગટાવે છે. પહેલી જ પંક્તિ બહુ જાણીતી છે અને જોરદાર છે. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. આમાં સાફો ફળિયું લઈને ચાલે આનું અર્થઘટન કોઠારી કઈ રીતે કરે છે?
હા, આ પંક્તિ કોઠારીના મતે લક્ષણાનો ખૂબ સુંદર નમૂનો છે. તેઓ સમજાવે છે, જુઓ, કેસરિયાળો સાફો એ તો પરંપરાગત કલ્પન છે. સાફો પોતે શું બતાવે? દમામ, ઠસ્સો, ગૌરવ, થોડી મસ્તી. અને એનો કેસરી રંગ એ મંગલતા, ઉત્સવ, આનંદ, રંગરાગનો સંકેત આપે. આ બંને મળીને એક દમામદાર, તેજસ્વી, રંગીન વરરાજાનું ચિત્ર ઊભું કરે. આટલું તો કદાચ
હા એ પરંપરાગત છે,
પણ ખરી નવીનતા આવે છે બીજા પદમાં, ઘરનું ફળિયું. હવે સામાન્ય રીતે ફળિયું એટલે શું? ઘરનો ખુલ્લો ભાગ, મોકળી જગ્યા. પણ અહીં કન્યા વિદાયના સંદર્ભમાં કોઠારી ધ્યાન દોરે છે કે ફળિયું એ ખાલી ભૌતિક જગ્યા નથી રહ્યો.
અચ્છા,
એટલે એ ફળિયું જેમાં પેલી કન્યા રમી, મોટી થઈ, જેની કિલકારીઓથી, જેની પગલીઓથી એ ગુંજતું હતું, જીવંત હતું, એ હવે કન્યાનું જાણે પ્રતીક બની જાય છે.
અચ્છા, કન્યા એટલે ફળિયું?
હા, જાણે એમ કન્યાની હાજરી જ ફળિયાની હાજરી હતી. ફળિયું એટલે કન્યાનું બાળપણ, એનું ઘર સાથેનું જોડાણ, એનું અસ્તિત્વ. અને પછી કવિ આ બે લાક્ષણિક પદોને, સાફો એટલે વર અને ફળિયું એટલે કન્યા, એમને જોડીને એક ત્રીજો બહુ સૂક્ષ્મ અને ગર્ભિત પ્રયોગ કરે છે. સાફો વર, ફળિયું કન્યા ને લઈને ચાલે. કોઠારીના મતે આ એક જ લીટીમાં કન્યાની વિદાયથી ઘરમાં જે ખાલીપો સર્જાય છે, જે શૂન્યતા આવે છે, એની વેદના અત્યંત ઓછા શબ્દોમાં પણ ખૂબ કલાત્મક રીતે વ્યક્ત થઈ જાય છે.
બરાબર.
અને એટલું જ નહીં, કોઠારી એક બીજો ઇશારો પણ કરે છે કે આ ચિત્રમાં પેલો વરનો દમામ અને રંગરાગ છે, એના દ્વારા કન્યાની જે નિર્દોષતા છે, એનું શૈશવ છે, એના પર જાણે એક અધિકાર સ્થપાઈ રહ્યો છે. એમાં રહેલી નારી જીવનની એક સૂક્ષ્મ કરુણતાનો પણ આભાસ થાય છે. આમ અહીં તો લક્ષણા પર લક્ષણા રચાઈ છે, એકદમ સંકુલ રચના છે.
અદ્ભુત. ખરેખર એક જ પંક્તિમાં આટલું બધું ઊંડાણ. હવે આગળની પંક્તિ લઈએ. પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત. આમાં ઘરચોળાની ભાત ફફડે છે એનું શું સમજવું?
અહીં પણ કોઠારી આપણું ધ્યાન લક્ષણા તરફ જ દોરે છે. એ સ્વીકારે છે કે ભાઈ પવન આવે તો ઘરચોળું, એની ભાત ફરફરે, સ્વાભાવિક છે. એટલે સીધો અર્થ પણ શક્ય છે. ના નહીં.
હા, એ તો થાય.
પણ પેલું ફફડી ઉઠતી ક્રિયાપદ છે, અને આખી કવિતાનો જે કરુણ ભાવ છે એ લક્ષણાને જાણે જરૂરી બનાવી દે છે. કોઠારીનો તર્ક એ છે કે ખરેખર ફફડી શું રહ્યું છે? એ ઘરજોડાની રંગીન ભાત નહીં, પણ એ ભાતમાં એ કપડામાં વીંટળાયેલું પેલી નવી પરણેલી કન્યાનું હૈયું છે.
ઓહ, હૃદય ફફડે છે.
બરાબર. ઘરચોળું અને એની સુંદર ભાત, એ એક બાજુ નવા સુખી સમૃદ્ધ લગ્ન જીવનના સપના ઈચ્છાઓનો સંકેત આપે, પણ બીજી બાજુ પેલું ફફડવું ક્રિયાપદ એ નવા જીવન માટેની શંકા, સંકોચ, લાજ, ડર, અજાણ્યા વાતાવરણમાં જવાની બીક, આ બધી ભેગી થયેલી જટિલ મનોસ્થિતિને એક સાથે બતાવે છે.
હા, એ સમજી શકાય એવું છે.
એટલે ઘરચોળાની ભાત એ લાક્ષણિક રીતે નવી વહુના મનની અંદર શું ચાલી રહ્યું છે એને પ્રગટ કરવાનું સાધન બની જાય છે.
અને એના પછીની પંક્તિ તો જાણે સીધી હૃદય સોસરવી ઉતરી જાય એવી છે. ડૂસકે ડૂસકે હડસેલાતી બાળપણાની વાત. વાત જેવી અમૂર્ત વસ્તુ હડસેલાય, અને એ પણ પાછી ડૂસકાથી. આ તો બહુ જ તીવ્ર ચિત્ર છે.
ચોક્કસ. કોઠારી આને પણ એકદમ ઉત્કટ લક્ષણા પ્રયોગ ગણે છે. જુઓ, વાત એ અમૂર્ત સંજ્ઞા છે, એને જોઈ ન શકાય, સ્પર્શી ન શકાય.
હા,
એને કવિ હડસેલાવું જેવી નક્કર ભૌતિક ક્રિયા સાથે જોડી દે છે. જાણે એ અમૂર્ત ભાવને મૂર્ત સ્વરૂપ આપી દીધું. હડસેલ આવું ક્રિયાપદમાં જ એક જાતનો આંચકો છે, અણગમો છે, બળજબરીથી દૂર કરવાનો ભાવ છે. અને આ હડસેલવાની ક્રિયા શેનાથી થાય છે? ડુસકાથી. આ શું બતાવે છે? કે બાળપણથી, ભૂતકાળથી, ઘરથી આજે જુદાઈ થઈ રહી છે એ કેટલી પીડાદાયક છે, અનિચ્છનીય છે, વેદના ભરેલી છે. અને અહીં પણ એક વાત નોંધવા જેવી છે. કવિ એમ નથી કહેતા કે કન્યા ડુસકા ભરે છે. ના, ડુસકા તો જાણે પડદા પાછળ છે, પણ એ ડુસકા દ્વારા જે પેલી બાળપણાની વાત હડસેલાઈ રહી છે એ મુખ્ય બની જાય છે.
બરાબર.
કોઠારી આ મુદ્દા પર ભાર મૂકે છે કે કવિનો રસ બહારની ઘટનાઓ કે વર્તનમાં ઓછો છે, પણ એની પાછળ જે આંતરિક મનોભાવો છે એની વ્યંજનામાં, એના સૂક્ષ્મ તરંગોમાં વધારે છે. અને આ લક્ષણા પ્રયોગ એ આંતરિક વ્યથાને ખૂબ ધારદાર રીતે પ્રગટ કરે છે. નહીં?
હા, ચોક્કસ. આ પરોક્ષ નિરૂપણની તાકાત અહીં બરાબર દેખાય છે. હવે કવિ ફળિયામાંથી નીકળીને પાદર અને પછી રસ્તા શેરી તરફ જાય છે. પંક્તિ છે, પૈડું સીંચતા રસ્તો આખો કોલાહલમાં ખૂંપે. આ રસ્તો કોલાહલમાં ખૂંપે આ કલ્પના પણ સાવ નવી છે.
હા, અહીં પણ પેલી જ રીત, પરોક્ષ નિરૂપણ અને લક્ષણા. પૈડું સીંચવું એ તો વિદાય વખતની એક રીત છે, પરંપરા છે.
હા,
એ વખતે વાતાવરણ કેવું હોય, ધુસકા, રડારોળ, વિદાયના શબ્દો, શિખામણો, ભલામણો, આ બધું ભેગું થઈને એક કોલાહલ થાય. પણ કવિ એમ નથી કહેતા કે સગાવાલા કોલાહલ કરે છે કે વાતાવરણમાં કોલાહલ છે. કવિ કહે છે કે રસ્તો આ કોલાહલમાં ખૂંપે છે.
ખૂંપે છે.
હા, ખૂંપું ક્રિયાપદ આપણે સામાન્ય રીતે શેણા માટે વાપરીએ? કાદવ માટે, પાણી માટે.
બરાબર, કાદવમાં ખૂંપે એમ.
હા, જેમ ચોમાસામાં રસ્તો કાદવમાં ખૂંપી જાય એમ અહીં કવિ કોલાહલને જાણે કાદવ જેવો બનાવી દે છે, સ્પર્શી શકાય એવો, ભારે ખમ, ભીનાશવાળો, ચીકણો. લક્ષણા દ્વારા અહીં ઇન્દ્રિય વ્યત્યય થયો છે, એટલે કે એક ઇન્દ્રિયોનો અનુભવ બીજી ઇન્દ્રિયથી થવો, અને એનાથી પેલું વિદાયવેળાનું ભારેખમ, ગમગીન, આંસુથી ભીંજાયેલું વાતાવરણ છે ને, એ એકદમ નક્કર, પ્રત્યક્ષ બની જાય છે.
જાણે એ કોલાહલનો ભાર આપણને પણ લાગે. અને પછી શેરીનું ચિત્ર આવે છે. શૈશવથી ચિત્રેલી શેરી સૂનકારમાં ડૂબે. આ પણ ખૂબ ભાવવાહી છે.
જેમ કન્યા ગઈ એટલે ફળિયું ખાલીખમ, નિર્જીવ થઈ ગયો હતો, એમ હવે શેરી પણ થઈ રહી છે. પણ કોઠારી અહીં એ નોંધે છે કે કવિ શેરીની આ નિર્જીવતાને પણ કેવી રીતે એકદમ વિઝ્યુઅલ, એક ચિત્ર દ્વારા રજૂ કરે છે. શેરી જાણે કન્યાની બાળપણની રમતોથી, એની દોડાદોડીથી, એની નાની નાની પગલીઓની ભાતથી ચિત્રેલી હતી, શણગારેલી હતી, જીવંત હતી. પણ હવે કન્યા ગઈ એટલે બધી શોભા એ ચિત્રામણ જાણે ભૂસાઈ રહ્યું છે, અને શેરી સૂનકારના ઊંડા અંધારામાં ડૂબી રહી છે.
બરાબર.
કોઠારીના મતે આવા ચિત્રો દ્વારા કવિ ખાલી વિદાયની વેદના જ નથી કહેતા, પણ સાથે સાથે પેલી કન્યાના વ્યક્તિત્વની એક જીવંત, ચંચળ, સુંદર છવી પણ આપણા મનમાં ઊઢી કરતા જાય છે, જે હવે જઈ રહી છે. એટલે કે ખાલીપાનું ચિત્ર આપતી વખતે જ જે ખોવાઈ રહ્યું છે એ કેટલું સુંદર હતું એ પણ સૂચવાઈ જાય છે.
અને હવે કાવ્ય પાછું ઘરના આંગણે આવે છે, જ્યાં કદાચ વેદના સૌથી વધારે ઘેરી બને છે. છેલ્લી પંક્તિઓ છે, જાન વળાવી પાછો વળતો દીવડો થરથર કંપે, ખડકી પાસે ઊભો રહીને અજવાળાને ઝંખે. આ દીવડાનું કંપન અને અજવાળાની ઝંખના, આનું વિશ્લેષણ કોઠારી કેવી રીતે કરે છે? લાગે છે કે આ જ આખા કાવ્યનું હાર્દ છે.
ખરેખર કોઠારી આ છેલ્લી પંક્તિઓનું વિશ્લેષણ ખૂબ જ સૂક્ષ્મતાથી અને ઊંડાણથી કરે છે. તેઓ ફરી પેલી જ વાત કહે છે કે દીવડો થરથર કંપે, એને પણ કદાચ કોઈ કહે કે ભાઈ પવનમાં દીવો હાલે છે, એટલે સીધો અર્થ લઈ શકાય.
હા, શક્ય છે.
પણ થરથર કંપવું એ શબ્દ પ્રયોગ ખાલી ભૌતિક કંપન કરતાં ઘણું વધારે કહે છે. આપણી ભાષામાં એ ભય, ચિંતા, બીક, લાચારી, અસહાયતા અને ઊંડી વેદનાની ધ્રુજારીનો સંકેત આપે છે. વળી દીવડો પોતે જાન વળાવી પાછો વળતો કઈ રીતે હોઈ શકે? એ તો કોઈ જીવતું માણસ જ કરી શકે. આ બધું જ લક્ષણાને અનિવાર્ય બનાવી દે છે.
બરાબર.
ઘટનાનો જે સામાજિક સાંસ્કૃતિક સંદર્ભ છે એના પરથી તરત સમજાય છે કે આ દીવડો બીજું કોઈ નહીં પણ વિદાય વખતે હાથમાં પેલો રામણ દીવો લઈને ઊભેલી માનો જ સંકેત છે. આ થઈ ઉપાદાન લક્ષણા, જેમાં દીવો મુખ્યાર્થ અને માતા લાક્ષણિક અર્થ બંને જોડાયેલા છે. માનું સીધું નામ નથી લીધું, પણ દીવડો મૂક્યો. એ કવિની પરોક્ષ નિરૂપણ પદ્ધતિને બરાબર અનુરૂપ છે. પણ ખરી ચમત્કૃતિ, ખરી માર્મિકતા તો એના પછીની લીટીમાં છે. દીવો જે પોતે પ્રકાશનો સ્ત્રોત છે, જે અંધારું દૂર કરે છે, તે પોતે અજવાળાને ઝંખે છે.
હા, આ જરા વિચિત્ર લાગે.
બરાબર. કોઠારી આને અદ્ભુત વક્રોક્તિ કહે છે. કદાચ આખા કાવ્યની બધી સૂક્ષ્મ વ્યંજનાઓમાં શિરમોર, જાણે દીવાનું દીવાપણું જ ખતમ થઈ ગયું છે. એનું પોતાનું અસ્તિત્વ, એનું સ્વત્વ જ ખોવાઈ ગયું છે. જે માતા ઘરની
જ્યોત હતી, હા
બરાબર, પ્રકાશનો આધાર હતી, જેનાથી ઘર શોકતું હતું, તે આજે કન્યા વિદાયની આ ઘડીએ એટલી લાચાર, નિસહાય અને નોંધારે બની ગઈ છે કે એને પોતે અજવાળું શોધવું પડે છે.
ઓ,
એક ઘરના ઉમરા પાસે, ખડકી પાસે જાણે થીજી ગઈ છે, અંદર જતા પગ જ નથી ઉપડતો. આ ચિત્ર દ્વારા માની અત્યંત કરુણ મનોદશા અને સાથે સાથે કન્યાના જવાથી ઘરમાં અને માના હૃદયમાં જે ખાલીપો વ્યાપ્યો ગયો છે, એનો અત્યંત સચોટ અને માર્મિક ઇશારો મળે છે.
અને આ બધું સીધું કહ્યા વગર.
હા, બધું જ સીધું કહ્યા વગર, માત્ર લક્ષણા અને વક્રોક્તિના કલાત્મક મેળથી આ સિદ્ધ થાય છે. કોઠારી અહીં એ પણ નોંધે છે કે કાવ્યની શરૂઆતમાં ફળિયું ચાલતું બતાવીને ફળિયાનો ખાલીપો સૂચવાયો હતો. અહીં ઘરનો સીધો ઉલ્લેખ નથી, છતાં સમગ્ર ઘરનો અને માના અંતરનો ખાલીપો, પેલો શૂન્યાવકાશ ધ્વનિત થાય છે. આ છુપાવાની ક્રિયા અહીં વધુ તીવ્ર અને કલાત્મક બની છે.
આ દીવડાનું વિશ્લેષણ તો ખરેખર કવિતાની અને કોઠારીની દ્રષ્ટિની ઊંડાઈ બતાવે છે. તો આ બધા ઉદાહરણો જોયા પછી સ્પષ્ટ થાય છે કે કોઠારીના મતે આ લક્ષણા પ્રયોગો જ આ કવિતાનો મુખ્ય આધાર છે, એની જાન છે, ખરું ને?
એ છે કે આ આખાય કાવ્યનું જે બંધારણ છે, એનું કાઠું જ લક્ષણાથી ઘડાયું છે. એક પછી એક આવતા આ લક્ષણા પ્રયોગો કવિતાને એક અસાધારણ મૂર્તતા આપે છે. જાણે આપણે એ સાફાને, એ ફળિયાને, એ ઘરચોળાની ભાતને, એ રસ્તાને, એ દીવડાને સ્પર્શી શકીએ, અનુભવી શકીએ.
હા, એવું લાગે છે વાંચતી વખતે.
અને આ મૂર્ત પદાર્થોને ચિત્રોની પાછળ જે વ્યંજનાનો પ્રવાહ છે, એ ભાવકને કાવ્યની ભાવસૃષ્ટિમાં ઊંડે સુધી લઈ જાય છે. કન્યા વિદાય જેવા પરંપરાથી સાવ ઘસાઈ ગયેલા વિષયનું અનિલ જોશીએ જે નવું રૂપ આપ્યું, તે એમની મોટી સિદ્ધિ છે. અને કોઠારીના મતે એ સિદ્ધિનું મુખ્ય કારણ આ લક્ષણાનો સભાન અને કુશળ પ્રયોગ છે. અને અહીં જ જયંત કોઠારીનું વિવેચક તરીકેનું યોગદાન પણ દેખાય છે. તેઓ આધુનિક કવિતાની ચર્ચામાં વારંવાર વપરાતા કલ્પન જેવા થોડા વ્યાપક અને ક્યારેક અસ્પષ્ટ બની જતા શબ્દને બદલે લક્ષણા જેવા વધુ ચોક્કસ, શાસ્ત્રીય અને ભાષા પર આધારિત વિવેચન શબ્દ તરફ આપણું ધ્યાન દોરે છે. એમનું માનવું છે કે અનિલ જોશી જેવા આધુનિક કવિઓએ ભાષા સાથે જે કામ કર્યું છે, એની ખરી ખૂબી સમજવા માટે આવા લક્ષણા આધારિત સૂક્ષ્મ વિશ્લેષણની તાતી જરૂર છે. અને એમના સમય સુધી એ પૂરતા પ્રમાણમાં થયું નહોતું, એમ કહી શકાય કે તેઓ આધુનિક કવિતાના વિવેચનમાં એક ખૂટતી કડી પૂરી પાડે છે, જે કવિતાના શબ્દોમાં રહેલા સૌંદર્યને સમજવામાં મદદ કરે છે.
ચાલો તો આ ખૂબ જ રસપ્રદ અને ખરેખર ઊંડાણભરી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ આપણે ફરી એકવાર ટૂંકમાં જોઈ લઈએ. પહેલો મુદ્દો એ કે અનિલ જોશીની કન્યા વિદાય કવિતા કન્યા વિદાય જેવા પરિચિત વિષયને પરોક્ષ નિરૂપણ શૈલી અને ખાસ કરીને લક્ષણા નામના કાવ્યશાસ્ત્રીય સાધનના ઉપયોગ દ્વારા એકદમ નવી તાજગી અને નવીનતા બક્ષે છે.
બરાબર. બીજો મુખ્ય મુદ્દો એ કે જયંત કોઠારીનું વિશ્લેષણ ઝીણવટપૂર્વક બતાવે છે કે કઈ રીતે કવિતામાં આવતા કેસરિયાળો સાફો, ઘરનું ફળિયું, ઘરચોળાની ભાત, રસ્તો અને છેલ્લે પેલો દીવડો,
હા,
એ બધા પદાર્થો અને ચિત્રો ખાલી વર્ણન નથી, પણ શક્તિશાળી લાક્ષણિક પ્રયોગો બનીને કન્યાવિદાય સાથે જોડાયેલી ઊંડી લાગણીઓ, કરુણતા અને એનાથી સર્જાતા ખાલીપાને અત્યંત ટૂંકાણમાં અને કલાત્મક રીતે વ્યક્ત કરે છે. કોઠારીની દ્રષ્ટિએ લક્ષણા આ કવિતાના હાર્દ સુધી પહોંચવાની ચાવી છે.
અને ત્રીજો મુદ્દો જે એટલો જ મહત્વનો છે તે એ કે કોઠારીનું આ વિશ્લેષણ ખાલી આ એક કવિતા પૂરતું સીમિત નથી રહેતું. તે આપણને સામાન્ય રીતે કવિતાને અને ખાસ કરીને આધુનિક કવિતાને કેવી રીતે વધુ ઊંડાણથી વાંચવી,
હા, કેવી રીતે સમજવી,
શબ્દોની પાછળ જે અર્થ છુપાયેલા છે એને કેવી રીતે પકડવા અને ભાષા કઈ રીતે ભાવને મૂર્ત, સઘન અને વધુ અસરકારક બનાવી શકે છે તે સમજવા માટે એક ચોક્કસ પદ્ધતિ અને વિવેચનાત્મક દ્રષ્ટિ આપે છે.
બરાબર કહ્યું. અને એ પણ ઉમેરવું જોઈએ કે કોઠારીનું આ વિશ્લેષણ ભલે દાયકાઓ પહેલાં થયું હોય, આજે પણ એટલું જ સુસંગત અને મૂલ્યવાન છે તે આપણને સાહિત્યિક કૃતિઓનું, ખાસ કરીને કવિતા જેવી સંક્ષિપ્ત અને સૂચક કળાનું, ખાલી ભાવલક્ષી નહીં પણ ભાષા કેન્દ્રી સૂક્ષ્મ વાચન ક્લોઝ રીડિંગ કેવી રીતે કરવું તે શીખવે છે.
શબ્દોની શક્તિ, એમના સાંસ્કૃતિક અને સામાજિક સંદર્ભો અને કવિ ભાષા સાથે શું કામ કરી રહ્યા છે એની સમજ કેળવવામાં તે ખૂબ મદદરૂપ થાય છે.
આ બધી ચર્ચા પરથી એક છેલ્લો વિચાર મનમાં આવે છે. શું એવું બની શકે કે આજના સમયની જે જટિલ સંવેદનાઓ છે, જે ગૂંચવાયેલા માનવીય સંબંધો છે, અનુભવો છે, એને વ્યક્ત કરવા માટે ક્યારેક આવા પરોક્ષ નિરૂપણના રસ્તા, લક્ષણા જેવા કાવ્યાત્મક સાધનો એ સીધા અને સપાટ કથન કરતાં બધું અસરકારક સાબિત થાય?
હા, શક્ય છે. કારણ કે ઘણીવાર ભાવ એટલો સૂક્ષ્મ અથવા જટિલ હોય કે સીધા શબ્દોમાં પકડી ન શકાય.
બરાબર. અનિલ જોશીની આ કવિતા અને જયંત કોઠારીનું એનું વિશ્લેષણ આપણને ભાષા, ભાવ, અભિવ્યક્તિ અને અર્થગ્રહણ આ બધા વચ્ચેનો જે ગહન અને સતત બદલતો રહેતો સંબંધ છે એના વિશે નવેસરથી વિચારવા ચોક્કસપણે પ્રેરે છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.